એટલે એમને થયું આ એક સૂચક એ છે કે એ આવનાર મુનિરાજ એ જે હું જ્ઞાન આપીશ એને પોતે ધારણ કરી શકશે એવી પાત્રતા વાળા હશે. અને પછી એમને આવે છે પરીક્ષા રૂપે, બે મુનિરાજ આવીને વિનય કરે છે, વંદન કરે છે. મુનિ આચાર્ય દેવ દર્શનાચાર્ય કાંઈ બોલતા નથી. એક બે ત્રણ દિવસ સામાન્યપણે આપણને કોઈ બોલાવે ને આપણે જઈએ તો શું કે શું પહેલું શું પ્રશ્ન થાય, શું કામ છે, શું આ માટે બોલાવે. એમણે જોયું કે અને એના ઉપરથી એક બોજ આપણા જીવનમાં શું શીખવા જવું, ઉપયોગમાં ધીરજ છે અને પ્રાપ્ત કરવાની ઉત્કંઠતા છે, જિજ્ઞાસા. ઉપયોગ જેટલો ચંચળિત હશે એટલું એ કદાચ શબ્દ ગ્રહણ કદાચ થઈ શકશે પણ એના ભાવ સુધી પહોંચાશે નહીં. જેને પૂજ્ય ગુરુદેવસી બે શબ્દો આથી કહે છે, ધગસ અને ધીરજ. ઉપયોગની આપણી મન વચન કાયાની ચંચળતા ને બહુ જ હોય તો જ્યાં મન ચંચળ હશે તો એનાથી કાંઈ પરિણામ, એક તળાવ હોય સ્થિર હોય તો આપણે મોઢું આપણું પ્રતિબિંબ દેખાશે. એમાં નાની એવી કાંકરી નાખી એમાં ચંચળતા ઊભી થઈ તો એ નહીં દેખાય. તો એ રીતે એમને પરીક્ષા કરી પછી બેયને એક મંત્ર આપે છે. જો આ એક પાત્રતા માટે કરી છે, એની કોઈ પોતાની અધિકતાને એની ગુણતા કરવાની, પણ આવું જે જ્ઞાન આપે છે તો એને પાત્ર એને ગ્રહણ કરવાની પણ એક શું હોય છે, પાત્ર વિના વસ્તુ ન રહે પાત્રે આત્મી. એ પાત્રતા છે કે નહીં તો એમણે કહ્યું. તો એમણે બંને પોતપોતાની રીતે કરે છે. એમાં એકમાં માત્રા ઓછી હોય તો એમાં ઇન્દ્ર જે આવે છે એ ખોટ ખાળપણવાળો, અને જ્યાં એમને કંઈક અધિક કર્યું છે તેમાં અધિક આવ્યું. અને બેયને ખ્યાલ હોવાથી એમણે વ્યવસ્થિત કરીને આચાર્યદેવને કહે છે. તો એમને ખ્યાલ આવ્યો કે આ બે એક જ્ઞાનને ધારી શકવાના ક્ષોપસમની અપેક્ષાએ પણ એ પાત્ર છે, અને જ્ઞાનની પોતાને માટે પ્રણતિમાં એ ધીરજ છે, વિનય એ રીતે પણ એમને કરીને એ જ્ઞાન આપે છે. એ જ્ઞાન લઈને બે આચાર્યો, પહેલાં તો મુનિરાજ પછી આચાર્ય બને છે, તો જઈને પોતે શાસ્ત્ર રચના શરૂ કરે છે. અને આજના દિવસે અંકલેશ્વરમાં આની શું થઈ, પૂર્ણાહુતિ થઈ. એનું નામ જ છે ષટ ખંડ આગમ. છ ષટ એટલે છ, ખંડ એટલે એના ડિવિઝન, એના પ્રકાર છે. અને એ છ પ્રકારમાં એમાં સૌથી પહેલું કયું છે, જીવઠાણા એટલે જીવસ્થાન. એમાં અને એની જો પહેલી ગાથા જો વિચાર કરીએ તો નમસ્કાર મંત્રથી એક શરૂ થાય છે મંગલાચરણ, પછી તો સૂત્ર રૂપે છે. અને એ છ પ્રકાર કરતા કરતા એમાં પુષ્પદંત આચાર્યદેવનો પહેલો છે, અને પછીના પહેલા અને પછી પાંચમાં બધું ભૂતબલી આચાર્યદેવનો એમાં. અને એના પછી એના ઉપર ટીકા રચાણી જે વિષ્ણુ સ્વામી, એનું નામ ધવલા ટીકા છે. અને એમાં પણ એ આચાર્યદેવનું આયુષ પૂરું થતાં એમ બીજા કરી, અને એને પાંચ સુધી ધવલા ટીકા છે. અને એના પુસ્તકો જે બહાર પડ્યા છે એના સોળ ભાગ કહેવાય છે. આપણે અહીંયા અલ્પતાથી રાખ્યા છે, બાકી સોળ ભાગ છે. અને એના પછીનો જે છે એમાં મહાબંધનો છે, તેમાં ભૂતપલ્લી આચાર્યે એટલો વિસ્તાર કર્યો છે કે એના સાત પુસ્તકો છે. તો આ રીતે સોળ અને સાતે 23 ભાગમાં આ આખા ષટખંડનો આપણે વાંચે. અને આપણે તો કાલ કદાચ એ આ રવિવાર છે એ પાઠશાળામાં એનો વિસ્તાર બધો આવશે. આપણે તો એક એક મહા ઉપકાર એ દર્શનાચાર્યદેવનો, મહા ઉપકાર એ પુષ્પદંત ભૂતબલી આચાર્યદેવનો, અને મહા ઉપકાર એ વિષ્ણુ સ્વામીનો કે આપણને એક જાણે ભગવાનની સિદ્ધિ, બધી જ ભગવાનની વાણી છે સમય સારાથી પરમા, પણ એક આપણને આવું. અને કર્ણાનો યોગનો વિષય એટલે શું, જ્ઞાનની સૂક્ષ્મતા. અને એક એક પ્રણતિના ને એમાં બધા પ્રકારો, એમાં બંધ હોય તો પ્રકૃતિ પરિસ્થિતિ અનુભાગ, એમાં પણ ભેદ પ્રભેદ ક્યાં સુધી ચાલ્યું છે. તો એ જ્ઞાનની સૂક્ષ્મતાના પ્રકારમાં અને એના અભ્યાસીઓ પણ અલ્પ મળતા હોય છે. તો આપણને એક જીનવાણી સચવાય છે અને એની પૂર્ણાવતી થઈ એને પ્રસંગ છે આપણને, તો એ રીતે આપણે એ વાણી દાતા ભલે ભૂતકાળના અનંતા છે એમાં છેલ્લા જો આપણે ગણીએ તો શાસનના એક મહાવીર ભગવાન, એને ગણધર ગૌતમ ગણધર દેવ જેલી પરંપરા એ દર્શનાચાર દેવ પાસે આવી અને પરંપરા અહીંયા છે, તો એ પણ મહાપ્રસંગ આપણે યાદ કરીએ. એવી જ રીતે આપણને આંગણે આજના જ દિવસે શ્રી સિમંદરાદિ જિનેન્દ્ર દેવની પાવન પધરામણી થઈ. જીન મંદિર તો હતું પણ એક એની પોતાની નાની જગ્યાને જે પ્રકાર હતો, આખું એક વિશાળ કાય. એક જીવનમાં એક વિચારવા જેવું છે કે મારા માટે તો સિમંદર ભગવાન વિદેહ ક્ષેત્રથી વિહાર કરીને સાક્ષાત અહીંયા બિરાજિત થયા છે. એમ ન વિચારું કે એક ખાલી સ્થાપના નિક્ષેપ છે, સ્થાપના નિક્ષેપ પણ આપણા માટે પ્રત્યક્ષપણે હોવી જોઈએ. બહારમાં પણ કોઈનો જે વડીલ હોય, બાપ દાદા જેને જોયાનો એનું ચિત્ર હોય તો, અને અથવા તો ચાલો અત્યારે એક વિડીયો કોલિંગ કરે તો આમ જાણે એને શું લાગે છે, રાગમાં એને પરોક્ષપણામાં પ્રત્યક્ષપણું લાગે છે. તો અહીંયા ઉપકારીપણામાં આપણને એમનું પ્રત્યક્ષપણું કેમ ન લાગે. અહીંયા બનારસીદાસજી તો કહે છે, જેના ભવ અલ્પ છે એ જીન પ્રતિમાને જીન સમાન સ્વીકારશે. એવો વિનય હોવો જોઈએ, એક વિવેક હોવો જોઈએ. ક્યારે પણ દર્શન અભિષેક પૂજા જ્યારે પણ કરતા હોય તો એમના પ્રત્યે મારા માટે આ જીન મંદિર શું છે, એક સમોસરણ જેવું છે. વેદી છે એ જીનેન્દ્ર ભગવાનની જે કમળ સિંહાસન છે એના જેવું છે, અને પ્રતિમાજી મારા માટે તો જાણે સાક્ષાત ભગવાન છે. તો એવી 10 વર્ષ પહેલાં થયા, 10 વર્ષ પૂરા થઈને 11મા વર્ષમાં એક વિચારણા કરવા જેવી છે. તે વખતના આપણા પરિણામોમાં કેવો ઉત્સાહ હતો, ઉમંગ હતો, ઉલ્લાસ હતો, એ તો દરેકે બધા જૂના છે અનુભવ્યું. એ ભાવનામાં વૃદ્ધિ થઈ છે કે નથી થઈ કોઈને પૂછવાની જરૂર નથી, પોતાના આત્માને પૂછી જવું કે જે પ્રયોજનથી જિનેન્દ્ર દેવ, બાહુબલી મુનિન્દ્ર, જીનવાણી, કુંદકુંદ આચાર્યના આદિના ચિત્રપટો જે બિરાજિત કર્યા છે એની પાછળ મારી ભાવના શું હતી, પ્રયોજન શું હતું, એ પ્રયોજનની ક્યાં સુધી મને એનું પરિણમન થયું છે, એ પોતાના આત્માને વિચારીને જીવનમાં પ્રમાદને વશ જો એનાથી આપણે વંચિત રહ્યા તો સમજી લેવું મારા માટે ચિંતામણી રત્ન આવ્યો છે એ પડી ગયો છે, ખોવાઈ ગયો છે, છૂટી ગયો. કદાચ કોઈને એમ થાય અમારી હવે ઉંમર થઈ શારીરિક, એક આત્માને ખાતર મારું જીવન છે, શરીરને ખાતર જીવન નથી. મને બાયમાં કદાચ કોઈ પ્રસંગ હોય ત્યાં હોય ત્યાં કોઈ શારીરિક નબળાઈ કે એવું લાગુ પડે કે ત્યાં તો શું થાય, સંબંધ છે નહીં જઈએ તો શું લાગશે, ખરાબ લાગશે કહીને. અહીંયા મારે આ જીવનની અંદર મારે આત્માને ભવસાગરથી તરી જાય એવા કંઈક પરિણામ પ્રગટ કરીને જવું છે. ખાલી હાથે આવ્યા છીએ અથવા તો કહીએ મમતા લઈને આવ્યા છે, હવે આત્માની આરાધનાનો કોઈક અંશ પણ પ્રગટે, સંસ્કાર પડે એવી ભાવના થઈને જવું છે. અને એના માટેનો આવો એક આપણને જેને કૃપાળુદેવ વર્ષો પહેલા મોહમય કે એની અપેક્ષાએ અત્યારના તો કોઈ શબ્દ શું વાપરવી આશ્ચર્ય છે, એવામાં આપણને એક સાધનાનું નિમિત્ત બને એવો એક આપણને યોગ બન્યો છે. સ્વરૂપની સાધના માટે એક સમય પણ ગુમાવવો પાલવે એવું નથી. તો આપણને બધાને એક પૂજ્ય ગુરુદેવશ્રી પૂજ્ય બેનશ્રીના પ્રભાવના યોગે આ જીન મંદિર એ બન્યું છે, અને એમાં પણ ગુરુદેવશ્રીની વાણી નિરંતર આપણને સાંભળવા મળે છે, એનાથી બીજું સદભાગ્ય કઈ જોવે છે. તેમાં આપણે આજે જોઈએ પ્રવચન સારમાં 122 નંબરની ગાથામાં આખું લગભગ પ્રવચન સાંભળ્યું હશે, તેમાં કંઈક બે વાત શું આવે છે ખાય. ગુરુદેવશ્રી પ્રવચનસાર અને સામે સમયસાર લે, કે અહીંયા પ્રવચનસારમાં લે છે થોડીક પહેલું વાંચી જ લઈ, ચાલો ટીકાનું પહેલું વાંચ્યું તો છે બધા, 122 ગાથાની ટીકાનું પહેલું. પ્રથમ તો આત્માનો પરિણામ ખરેખર પોતે આત્મા જ છે. અહીંયા ક્યાં પરિણામ લેવા, ક્યાં પરિણામ લેવા, નિર્મળ પરિણામ લેવાના. તમે સમયસર વાંચજો, ગુરદેશી 75 ગાથા લીધી ને 68 ગાથા લીધી ને એ વાંચી. અરે ભાઈ, ખાસ એક જ આચાર્ય છે, એક જ એના ટીકાકાર છે, પણ દરેકની કહેવાની પદ્ધતિ હોય છે. ભલે બંને દ્રવ્યાનુયોગના શાસ્ત્રો છે, પણ અહીંયા પ્રવચન સાર અને બીજો અધિકાર કયો ચાલે છે, જ્ઞેય તત્વ પ્રજ્ઞાપાન. તો એનો અર્થ શું છે કે જગતમાં બધું જ આખું વિશ્વ કેવું છે, જ્ઞેય છે. તારા માટે ખરેખર રાગનો વિષય નથી, શું છે, અને છતાં તું અજ્ઞાન ભાવે રાગનો વિષય બનાવે છે, એ તારી ભૂલ છે. તો ભૂલ પણ તે કરી છે માટે તારા પરિણામ છે, અને તે ભૂલ જો કરી છે તો તારે ટાળવાનો પુરુષાર્થ પણ તારા હાથમાં રહેશે. જો એણે કર્મે, ગુરુદેવજી પોતાના સંપ્રદાયના વખતની પણ વાત કરી હતી, હજી તો આ પ્રવચન સાર કે સમયસાર ક્યારે મળ્યું હતું, કઈ સાલમાં, 78ની સાલમાં મળ્યા, ત્યારે તો નહોતું. પણ કઈ સાલમાં ગુરુદેવજીએ એક સિદ્ધાંત કાઢ્યો હતો કે કર્મથી વિકાર થતો નથી, 71ની સાલમાં એ ગુરુદેવજીને ત્યારે. અને તો ગુરુદેવજી ઘણું વાત કરી કે શાસ્ત્રના અભ્યાસ માટે ઉપધાન કરેલું, એક દિવસ ઉપવાસ, બીજે દિવસે એક ટાણું, પાછા ત્રીજે દિવસે ઉપવાસ કરીને આખું ચોમાસું, 8000 લગભગ શ્લોકો તો મોઢે કરેલા, શ્વેતાંબરના 45 આગમ અને સ્થાનકવાસીના 32 બધાનો અભ્યાસ કરેલો. ચલો એનાથી વાત તો ગુરુદેવ કહેતા, એના ગુરુભાઈને તો લાગતું આ 24 વર્ષનો યુવાન છે ને આ બધું કેમ. એક ધૂન હતી, મારે સત્ય પ્રાપ્ત કરવું છે, મને મળ્યું છે એ સત્ય નહીં, પણ સત્ય શું છે, અને નિવૃત્તિ માટે તો લીધું હતું. તો એમણે એક ખાલી ભગવતી સૂત્રનું એક વાક્ય કે સંશય જે થાય છે જીવ પોતાથી કરે છે, શબ્દ એટલો જ હતો વાક્ય, અને એમાંથી કાઢ્યું કે આ કર્મથી વિભાવ થતો નથી. 62 ગાથામાં પણ આવે કર્મના ષટકારકથી નિરપેક્ષ પદ, અને એ વાત અહીંયા રાખીને વાત છે જ્ઞાન પ્રદાન શૈલીમાં કે જીવ જે કાંઈ પરિણામ કરે છે તેનો એ પોતે કરતા છે, અને કરતા હોવાથી એનો ભોગતા હોય. જ્યારે સમયસારની શૈલી શું છે, અહીંયા જ્ઞેય તત્વની વાત હોવાથી પરદ્રવ્ય પણ એક જ્ઞેય છે, હું પણ જ્ઞેય છું. ફરક શું છે, એ પરજ્ઞેય છે અને હું સ્વજ્ઞેય છું, અને તેથી બે વચ્ચે ક્યારે એક જ્ઞાતા જ્ઞેયનો સંબંધ રાખજે, પણ એમાં ક્યાંય પણ સુખ બુદ્ધિ કરીને, હિત અહિત કરીને મિથ્યાત્વ તો નહીં કરતો, પણ એનું લક્ષ કરીને ક્યારે રાગ દ્વેષ અસ્થિરતાના પણ કરવા જેવા નથી. અને જ્યારે સમયસાર એક દ્રવ્યાનુયોગ, દ્રવ્યાનુયોગમાં પણ એક અધ્યાત્મ શૈલીનું એક જેને અલ્ટિમેટ કહેવાય, એમાં આખું સ્વભાવ અને વિભાવ, અભેદ ભાવ અને ભેદભાવ, આશ્રયભૂત તત્વ અને આશ્રયભૂત તત્વ જે નથી એની આખી શૈલીની વાત છે. તો અહીંયા એ શૈલી લીધી, અને ગુરુદેવ સીધી પાછા પૂતગલ દ્રવ્યના પરિણામમય શબ્દ આવે, વાળો પણ નહીં, વાળામાં પણ હજી શું થઈ જાય, એ ભેદ છે. જેને 50-55 ગાથામાં જે 29 બોલ છે, અને ગુરુદેવજીએ જે 68 ગાથા કીધી ને એ જીવ અજય અધિકારની છેલ્લી, અને એની પહેલાંની પણ 63-64, એ બેયને ભેગા કરો તો 29 બોલ આવી જાય જે છે ત્યાં આપણને. અને એમાં દરેકમાં એક શબ્દ કોમન કયો છે, 29-29 બોલના. પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. 29 પહેલો બોલ એમાં વર્ણથી શરૂ થાય છે અને છેલ્લો છે ગુણસ્થાનથી. ત્યાં આખી કે કોનો આશ્રય કરવા યોગ્ય છે અને કોણ આશ્રય કરવા યોગ્ય નથી એની વાત, અને એટલા માટે કે અનુભૂતિ, જે અનુભૂતિમાં ન આવે એ મારા નહીં અને જે અનુભૂતિમાં આવે એ હું છું, આખી શૈલીથી ત્યાં વાત. અને અહીંયા આખા જેની સાથે ક્ષેત્ર ભિન્નતા છે એ ભિન્ન છે એ શૈલીથી અહીંયા આપણને જ્ઞેય તત્વમાં વાત કરે છે. તો પ્રથમ તો જો પહેલું પ્રથમ તો ગુરુદાસી ઘણી વાર લેતા હોય છે, પ્રથમ તો એટલે શું, ઘણી જગ્યાએ આવા શબ્દો આવતા હોય, 320 ગાથામાં પણ એ રીતે, 308 થી 311માં, પ્રથમ 144 ગાથામાં પણ પ્રથમ શબ્દ આવે, પહેલો આ નિર્ણય કરજે. શું પહેલો નિર્ણય કરવો છે કે આત્માનો પરિણામ, આત્માના પરિણામ એટલે આત્માની દશા, આત્માની પર્યાય, આત્માની પરણતી અવસ્થા, હાલત, જે કાંઈ અથવા આત્માનું જે કાંઈ કાર્ય, એ કયું કાર્ય હોઈ શકે, કે અશુભરૂપ પાપરૂપ પણ હોય, શુભરૂપ પણ હોઈ શકે અને શુદ્ધતા, આ એ પરિણામનો ખરેખર પોતે આત્મા છે એમ કહીને તે પોતે કર્યા છે, અને તે પોતે કર્યા હોવાથી ફળ પણ તને જ ભોગવવાનું છે. કોઈ પરદ્રવ્ય આવીને મને પરિણામ કર્યા છે, ચલો જૈનમાં આવીને કોઈ કર્મના ઉદયથી મને થયા છે, કર્મનો આકરો ઉદય આવ્યો એટલે મારે લાચારીથી જબરજસ્તીથી કરવા પડે છે એ નથી. તારા દોષે તને બંધન છે, સંતની પહેલી શિક્ષા. કર્મ બિચારે કોણ ભૂલ મેરી, આ સૌથી પહેલો જૈન દર્શનનો પાયો શીખવો પડશે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરતા નથી, નીકળતા ભલે હો કરતા નથી. અને આ રીતે વિચારીએ તો જ્યારે પણ પરિણામ આપણા થાય, આપણા ક્યારે પરિણામ થાય, જ્યારે નહીં તો ક્યારે થાય, જ્યારે પણ તીવ્ર કસાયના થયા, અશુભના થયા, ત્યારે વિચારી લેવું કે આ પરિણામ કોણે કર્યા છે, મેં સાથે કેટલા, મારા કેટલા ટકા અને બીજાના કેટલા, કર્મના કેટલા ટકા, 100 ટકા એ મારો દોષ છે, મારો અપરાધ છે. જો એમાં બીજાનું કોઈ પણ ભાગ હોય, કોન્ટ્રીબ્યુશન હોય, તો ફળ પણ બેને ભોગવવું પડશે. ધંધામાં હોય તો કેવું હોય છે, પાર્ટનરશિપ હોય છે તો એમાં શું હોય છે, એનો નફો કે નુકસાન જે થાય એનું ફળ કોણ ભોગવે, બે જણાને જેટલા પર્સન્ટેજમાં છે. એમ જો રાગ દ્વેષ મોહ કસાય આદિ આપણે કરીએ છીએ, એમાં જો કોઈ બીજાનું કારણ હોય તો એ કર્મને એટલે કે પૂતગલને પણ ભોગવવું પડશે. કર્મ તો જડ છે. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાર, એટલે મારી 100 ટકાની છે એમાં. પણ એક સામાન્ય આપણને શું થઈ ગયું છે, હેબિચ્યુઅલ થઈ ગયા છે, ટેવ પડી ગઈ. શું ટેવ પડી ગઈ? દોષ કરવો પોતે, નાખવો બીજા ઉપર. આણે મને ગુસ્સો કરે, બહુ કોઈ સિમ્પલ સ્ટેટમેન્ટ છે, આમ લાગે આપણને ઇટ્સ વેરી જસ્ટિફાઈ છે ને, કોક જ ગુસ્સો કરે છે ને, કરાવે છે ને, હું તો એકદમ શાંતિથી બેઠો તો મારે કાંઈ જ નહોતું, પણ એણે એવું કીધું કે મારાથી શું થયું રેવાણું. અને ઘણા તો ખબર નહીં પ્રાઉડલી કે હું અસત્યને ક્યારેય એમ શું કે સહન એટલે સ્વીકારી નહીં શકું. અરે એ અસત્ય કરે તો તું કસાઈ કરીને પણ ખોટું જ કરે, શું ફરક પડે છે. હું અસત્ય ચલાવી નહીં દઉં, સ્વીકારી નહીં શકું ને સહન, એ તારા પરિણામ પણ શું કહેવા છે. અરે જીવનમાં કમસે કમ, બીજું બહુ આવડું ના આવડું, આપણે જેને પૂજ્ય માનીએ છીએ એ પંચ પરમેષ્ઠીમાંથી કોઈનું પણ લઈ લ્યો, આપ અરિયન ભગવાન, સિદ્ધ ભગવાન કે આચાર્ય, એ કોઈ પણ અસાતાના ઉદય પ્રસંગ, ચાલો સિદ્ધ ભગવાનને તો છે જ નહીં, અરિયન ભગવાનને પણ અસાત, પણ આચાર્ય ઉપાધ્યાય મુનિરાજને અસાતાના ઉદય વખતે પણ કેવા પરિણામ હશે, બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ, અને વંદે ચક્રી તથાપિ, આ દશા છે, આ જૈન દર્શન છે. આ જૈન દર્શનના ઉત્કૃષ્ટ સાધક આત્માઓ છે જેને આપણે પૂજ્ય સ્વીકારીને આપણે માર્ગે જવું. મને કોઈ હેરાન કરાવે છે ને દુખી કરે છે ને બીજાનો વાંક છે, અરે જે પોતાના દોષને બચાવ કરે છે, દોષની વૃદ્ધિ કરવાના છે, પોતાના દોષનું પોતાને ખટક લાગવી જોઈએ. નાનું એવું કણું પણ આંખમાં હોય તો એને ખટકે છે, એ બહાર ન નીકળે ત્યાં સુધી એને મહેનત છે. તો અહીંયા મિથ્યાત્વ રૂપી મહાદોષ આપણે ઊભો કરીએ અને બીજાનો વાંક કાઢીએ કે કર્મના ઉદય કરાયો, કોઈ બીજા જણાએ કોઈ મને કરાયો, એ તને દોષના દોષ રૂપે લાગ્યો જ નથી. તો અહીંયા આપણને ગુરુદેવજી તો બહુ જ કેટલી વાત કરી કરીને આ વાત સંપ્રદાયમાંથી પણ એ ગુરુદેવજી કે આવી એક વાત, અને કોઈના માટેની ટીકાની વાત નથી, પણ અહીંયા આપણે એક વિચારવા જેવું છે કે હું પોતે દોષ કરું છું. અને એ તો ખબર છે દરેકના જીવનમાં આપણને નિરંતર ક્યાં થાય, પુણ્યના પરિણામ થાય કે પાપના થાય, બે ભેગા ને. એમાં 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 પુણ્યના ઘણા પર્સન્ટેજ છે અને પાપના ઓછા છે, નહીં તો શું છે? ગુરુદેવજી તેના માટે શું કહેતા, એરણની ચોરી ને સોયનું દાન જેવું છે. અરે આવી દશામાં તો આપણને આપણા પરિણામોનો ખેદ હોવો જોઈએ, કોઈના ઉપર શા માટે ઢોળી દેવું છે. અને એવું જો ઢોળી દેશો તો જગતમાં ક્યારે ઉદય નહીં હોય, ક્યારે બાઈમાં સંયોગ નહીં હોય, અને જો એ કર્મ કરાવતો હશે તો તારે તો નિરંતર રાગ જ દ્વેષ કરવા પડશે, તને છૂટવાનો કોઈ અવસર પ્રાપ્ત નહીં થાય. તો જે પ્રથમ તો આત્માનો પરિણામ, મારા પરિણામ જે કોઈ છે બધા જ એ કેવા છે, ખરેખર પોતે આત્મા છે, એટલે મેં પોતે જ એ પરિણામ કર્યા છે, એનો જવાબદાર હું પોતે છું, અને એનું ફળ પણ. હજી આમાં ઘણાને પ્રશ્ન થઈ શકે, ઘણા તો કેવું ખોટું કરે છે અને એને કાંઈ નથી, બધું અનુકૂળતા મળે છે, અનુકૂળ સામગ્રી મળે અને કાંઈ જેને કહે ને પનિશમેન્ટ મળતું નથી, અને અમે તો સાચા દેવશાસ્ત્ર ગુરુને માનીએ, બધું જ કરીએ અને અમને બધું શું હોય છે, પ્રતિકૂળતા થતી હોય છે. ફરીથી મારે જે કોઈ મારા ઉપકારી પ્રત્યેની પૂજા ભક્તિ આદિ કરું છું, શેના માટે કરું છું? મને સામગ્રી સંયોગ મળે એના માટે છે કે મારી પ્રણતિમાં વિતરાગતા થાય એના માટે? વિતરાગ પાસે ક્યારે પણ સંયોગની આકાંક્ષા કરવી નહીં, એ વિતરાગ પ્રત્યેની વિરાધના હશે. ધર્મ તો નહીં, પુણ્ય નહીં, પાપ બાંધશું આપણે. જેણે પરિગ્રહથી રહિત થયા છે, મુનિ દશામાં પરિગ્રહથી જે રહિત થયા છે, એમના પ્રત્યે ભક્તિમાં પણ જો કલ્પનામાં પણ પરિગ્રહની કાંક્ષા રાખી, એ આપણે એમની વિરાધના. અહીંયા મારે આત્માના હિતને ખાતર, તો મારા પરિણામ ખરે આત્મા જ છે. કારણ કે હવે એનું કારણ આપે છે, ન્યાય આપે છે અમૃતના. પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર હોવાને લીધે જો આ કારણ આપ્યું. પેલો શબ્દ કેવો આપ્યું, પરિણામ એટલે કોણ, જે પરિણામને કરે છે એ આખો પદાર્થ છે, વસ્તુ છે, દ્રવ્ય છે, તેને પરિણામી આખી છે ને, આખી વસ્તુ કહીએ, અને એનો એક અંશ છે એનું નામ શું છે, પરિણામ છે. તો પરિણામી એટલે કે પરિણામનો કરનાર જે પદાર્થ છે, દ્રવ્ય છે, એ કેવું છે, પરિણામના સ્વરૂપનો કરનાર. જે જે પરિણામ છે એનો એ પોતે કેવો છે, કરનાર છે. પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર હોવાથી એ પરિણામ એનાથી કેવા છે, અનન્ય. અનન્ય એટલે એકમેક છે, તાદાત્મ છે, એના સ્વરૂપે છે, એનાથી ભિન્ન હોતી. સાકર આપણે લઈએ, સાકર ગળી કેમ હશે, મીઠી કેમ હશે, કારણ કે એનું જે બને ત્યારે એને ગળ્યું પાણી પાયું હશે, એનો પ્લાન્ટ જ્યારે હશે. અથવા આનો લીંબુ બહુ સરસ લે, લીંબુ લઈએ, લીંબુ ખાટું કેમ છે, એને ફાર્મરે ખાટું પાણી પાયું હશે થાયને, તો શેના સ્વભાવ એટલે શું, પણ એવો કોણે નક્કી કર્યો, એનો સ્વભાવ છે પણ સ્વભાવ કોણે નક્કી કર્યો, પહેલેથી છે. જીવનમાં ફરીથી પદાર્થ અને પદાર્થનો સ્વભાવ ક્યારે નવો થતો નથી, અનાદિનો છે અને અનંતકાળ રહે છે, સુધી પણ નહીં અનંતકાળ. ખબર નહીં સાયન્સ સ્ટુડન્ટને માટે તો બહુ ઇઝી છે, બધા એલિમેન્ટ્સ છે એ કેવી રીતે કોઈ બધા ક્રિએટ કર્યા ને, તો શું કર્યા, ડિસ્કવર કર્યા, તો એના બધા જે એની ક્વોલિટીઝ છે, કેરેક્ટરિસ્ટિક્સ, એ બધી કોણે ડિસાઈડ કરી, ન્યા નેચર બોલી નાખે છે, ને અહીંયા આવે એટલે કે કઈ જગત ના કરતા કોઈ ભગવાન છે, ક્યાંથી બેકે ન્યા એક શબ્દ શું કઈ તારક નો જવાબ ન મળે એટલે શું આવી જઈએ, ઇટ્સ નેચર છે. તો એ જૈન ધર્મ કે છે દરેક પદાર્થ અને એનો સ્વભાવ એ એનો છે, અને એને રૂપ એનું જે પરિણામન છે એ પણ એનો જ છે. તો એ પરિણામી પરિણામ સ્વરૂપનો કરનાર હોવાથી એ પરિણામથી કેવો છે, અનન્ય છે. જે કોઈ લેવા પરિણામ ચાહે સો બે લઈએ શુદ્ધ અને અશુદ્ધ, અથવા ત્રણ લઈએ તો અશુભ શુભ અને શુદ્ધ, જે કોઈ પરિણામ છે પ્રવચન સારમાં પણ જે સમયે જીવ ક્રોધ રૂપે પણમે ત્યારે ક્રોધી છે, માન રૂપે પણમે ત્યારે માની છે, જે જે પરિણામ છે તેમાં એ કેવું છે, તન્મય છે. અહીંયા આખી પર પદાર્થથી પરદ્રવ્યથી ભિન્નતાનું ભેદ જ્ઞાન કે, અને જ્યારે સ્વભાવ વિભાવનો આવે ત્યારે સમય સારની શૈલી હોય. તો અહીંયા આપણને સૌથી આ વાત શું કામ શીખવા જેવી છે, જો આ 122 ગાથાનું પહેલું ટાઇટલ રહી ગયું, ટાઇટલ વાંચી લઈએ. હવે પરમાર્થે આત્માને અદ્રવ્ય કર્મનું અકર્તાપણું પ્રકાશ આવી ગયું. દ્રવ્ય કર્મ એટલે કોણ, જે આઠ કર્મો કહેવાય છે જ્ઞાનાવરણી દર્શનાવરણી આઠ કર્મ, એને અહીંયા શું શબ્દ છે, અકર્તાપણું. અકર્તાપણું એટલે, અકર્તાપણું એટલે કઈ નઈ ખબર નહીં, અકર્તાપણું એટલે શું, અહીંયા અકર્તાપણું છે. ફરીથી દ્રવ્ય કર્મનું અકર્તાપણું પ્રકાશે છે એટલે બતાવે છે. દ્રવ્ય કર્મનું અકર્તાપણું એટલે શું, એકમાં એડ કરવું એટલે છે આત્માને દ્રવ્ય કર્મનું અકર્તાપણું એટલે શું. પાછલી ગાથામાં શું આવ્યું હતું, પાછલી ગાથામાં વાત તો થઈ હતી જૂના કર્મનો ઉદય અને વર્તમાન પરિણામ, અને વર્તમાન પરિણામ અને નવું, એ પણ આજ થોડું આજ તો ચાલ્યો તો એ પણ વિષય. એ વેદા વચ્ચે કેવો સંબંધ છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અને એમાં પણ ઇતરેતર આવશે ને. એમાં અકર્તાપણ એટલે પરસ્પર, જૂના કર્મનો ઉદય અને આત્મામાં કાર્ય થાય એમ પણ નહીં, અને આત્મા કર્મ બંધે એ આત્મા રાગ દ્વેષ કરે એટલે કર્મ બંધાય છે એમ પણ નહીં. અહીંયા પરસ્પર છે બેનું, આત્મા અહીંયા ભલે આત્માને દ્રવ્ય કર્મ, એવી રીતે દ્રવ્ય કર્મનું પણ આત્મામાં અકર્તા પણ. તો બે રીતે અહીંયા કહે છે કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જૈન દર્શનમાં કર્ણાનુયોગ શૈલીમાં આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા માટે કર્ણાનુયોગ શૈલી છે, પણ કયો છે, શેનો નિષેધ છે, કર્તા કર્મપણાનો છે. કારણ કે કર્તા કોણ હોઈ શકે, ભિન્ન રહેનાર ક્યારેય કર્તા બની શકશે નહીં. ભિન્ન રહેનાર જાણનાર રહી શકે છે, પણ કર્તા થવા માટે તો તેમાં તન્મય થયા વગર રહેશે નહીં. તો એ રીતે અહીંયા આખી વાત, તું પૂતગલ તારામાં તન્મય થઈ જાય કે તું પૂતગલમાં તન્મય થઈ જાય. ભોજન વખતે આપણે સ્વાદ લઈએ છીએ ને, કોનો સ્વાદ લઈએ છીએ, જમવાનું જે જે વસ્તુ હોય એનો હોય, કેરી હોય તો કેરીનો સ્વાદ લઈએ છીએ ને, લઈએ છીએ ને, તો જ ખબર પડે ને, હા કે ના. અત્યારે તો ના જ આવશે કે ન્યા ત્યારે હા પડે શું છે. અહીંયા ફરીથી ત્યારે એક વિચારવા જેવું છે, જો મને ગળ્યો ખાટો સ્વાદ આવે તો મારે એમાં શું થવું પડે, તન્મય. તો આત્મા જ ગળ્યો ખાટો એટલે કે પૂતગલ થઈ જશે. તો શું થાય છે, મને તે વખતે જ્યારે એ જીભ ઉપર એ ભોજન છે તે વખતે શું થાય છે, મારું જ્ઞાન કામ કરે છે, મને વેદન નથી. થાય છે જ્ઞાન અને માનીએ છે વેદન, એ મોટામાં મોટી વિપરીત. ખાટું કે ગેળું એ સ્વાદનું મને શું છે, વેદન છે કે એનું જ્ઞાન છે. બસ આવું જો કંઈક ભેદ જ્ઞાનનો પ્રયાસ કરશું તો કમસે કમ એમાં ગ્રદ્ધિ ભાવ તો છૂટી જશે. સોરી ટાઈમ તો પૂરો થઈ ગયો. તો અહીંયા આપણને સરસ રીતે આમાં કે આત્મા અને જૈન દર્શનમાં સામાન્યપણે કર્મ આપણને કરે છે એકાકાર થઈને, એનો નિષેધ કરીને કમસે કમ પરદ્રવ્યથી ભેદ જ્ઞાનનો નિરંતર પ્રયાસ કરવો, એ જ આપણા માટે અહીંયા જૈન મંદિર બન્યું અને સિમંદર આદિ જિનેન્દ્ર દેવીની પાવન પધરામણી થયો એનું એક સાર્થક પણ.
જય જિનેન્દ્ર. બોલો શ્રી સિમંદર ભગવાન નો જય હો. આપણી પાસે હજી ઘણો બધો કાર્યક્રમ છે, એટલે બધા પ્લીઝ પોતાનું સ્થાન જાળવી રાખજો. આવતીકાલનો કાર્યક્રમ સવારના અભિષેક પૂજા, ત્યારબાદ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, ત્યારબાદ હેમંતભાઈનો સ્વાધ્યાય, ત્યારબાદ સોમિલભાઈના પાઠશાળાના ક્લાસ અને જયતીબેનના પાઠશાળાના ક્લાસ અને સાદરમી વાત્સલ્ય ભોજન રહેશે. આવતા રવિવારે એટલે કે 8 તારીખે આપણો લોનાવાલા મંદિરનો 10 વર્ષ પૂરા થયા અને 11મા વર્ષનો વાર્ષિક પ્રતિષ્ઠા દિવસ છે. તો આપણે જેટલી સંખ્યામાં અહીંયા આપણે આવ્યા છે એટલી જ સંખ્યામાં આપણે ત્યાં ભાગ લઈએ એવી બધાને નમ્ર વિનંતી છે. લોનાવાલા મંદિર માટે આપણા વડીલ મુરબ્બી સ્વર્ગીય શ્રી આનંદભાઈ શેઠે, અનંત મામાએ ઘણું બધું એમને ત્યાં ભોગ અને યોગદાન આપ્યું છે, તો તેમની સ્મરણાંજલિ રૂપે પણ આપણે બધા સૌ ત્યાં ભાગ લઈએ એવી સૌને નમ્ર વિનંતી છે. પ્રક્ષાદ એને અહીંયા એવી સૌને નમ્ર વિનંતી છે. તો બસના નામ દિલીપભાઈ મેનેજર લખે છે તો તેમને નામ લખાવી દેવા. અને બસ અહીંયાથી 6:15 કલાકે ઉપડશે. આઈકે અંકલે 6 વાગે કીધું હતું, પણ ત્યાં સમયની અનુકૂળતા પ્રમાણે આપણે 6:45 બસ અહીંયાથી ઉપાડી લઈશું. અને જે લોકો ગાડીમાં પણ આવવાના હોય તો તેઓ પણ પોતાના નામ લખાવી દે, તો ત્યાં જે ભોજન નાસ્તા અલ્પાહાર વગેરેની વ્યવસ્થા છે તેના માટે લાભ થાય. હવે આપણા મંદિરના પરમ સૌભાગ્ય છે, આજે 10 વર્ષ પૂરા થયા અને અમારી પાસે 7 કલાકનો કાર્યક્રમ છે, જે અમારા ટ્રસ્ટી મંડળ બધા કાર્યકર્તાઓ અને મુમુક્ષુ 5.5 કલાકમાં કમ્પ્રેસ કરવાની કોશિશ કરી રહ્યા છે. આપણા મંદિરના બહુ સરસ સૌભાગ્ય છે કે આટલા વર્ષો પછી પણ આટલો ઉત્સાહ છે અને આપણે આટલી સંખ્યામાં ભાગ લઈએ છીએ. માટે અત્યારે જે મેં 2 પ્રકારે જાહેરાત કરી, 2 જાહેરાત એવી રીતે જે આગળની 3 અનાઉન્સમેન્ટ છે એ લોકો એમના જે અનાઉન્સર છે એમને હું રિક્વેસ્ટ કરીશ કે સંક્ષિપ્તમાં જાહેરાત કરે, જેથી કરીને આપણા આગળના કાર્યક્રમમાં આપણને પૂરેપૂરો સમય મળે. આગળ હમણાં 3 જાહેરાત રહેશે, ત્યારબાદ આપણે જે આપણા બહેનો છે તે લોકો 10 વર્ષના સંભાળના રૂપે આપણને એક સુંદર ગેમનું રમત ગમતનું આયોજન એમને કર્યું છે તે આપણને પ્રસ્તુત કરશે. અને ત્યારબાદ આપણે નીચે સ્વરૂપ સાધનામાં કૃપાળુદેવના સ્ટેચ્યુ સમક્ષ આપણે જે રીતે દર વર્ષે કરીએ છીએ એવી રીતે ભક્તિ કરશું. સાદરમી વાત્સલ્ય ભોજન ત્યારબાદ શરૂ થશે. કોઈએ જલારામ હોલમાં જઈ અને 12 વાગ્યા પહેલાં કે 12 વાગ્યા પહેલાં કોઈએ ત્યાં રિક્વેસ્ટ ન કરી, કારણ કે અહીંયા જ્યાં સુધી કાર્યક્રમ પૂરો નહીં થાય ત્યાં સુધી ત્યાં ભોજન ચાલુ નહીં થાય. તો હું હવે સોમિલભાઈને રિક્વેસ્ટ કરીશ કે આવે અને અનાઉન્સમેન્ટ કરે, અને ત્યારબાદ પંકજભાઈ અને રાહુલભાઈ તૈયાર રહે, પ્લીઝ તમારી અનાઉન્સમેન્ટ બ્રીફલી કરશો. થેન્ક યુ.
બોલો શુદ્ધ પંચમી મહાપર્વ નો. શુદ્ધ પંચમી પર્વ એ એક સ્વાધ્યાય, સાધના અને આરાધનાનો પર્વ છે. આ મંગલ પર્વના દિવસે આપણને ખ્યાલ છે કે જૈન શ્રુતની રચના થઈ હતી. એ રચના ખાલી આપણા પૂજન કરવા માટે કે એમના વધામણા કરવા માટે નથી, એ જિનાગમો આપણા સ્વાધ્યાય અને આપણા પોતાના આત્મ આરાધન માટે છે. તો આ મંગલ કાર્ય ખાલી આપણું ભાષા જ્ઞાન ન હોય એને કારણે અટકવું ન જોઈએ. માટે એક એકદમ સુંદર પ્રયાસ થઈ રહ્યો છે શ્રી કુનકુન કહાન પારમાર્થિક ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ. એક જીવ પોર્ટલ, JEEV, જીવ, જૈન, ઇંગ્લિશ એજ્યુકેશન અને વેલ્યુઝ એમ કરીને એક જીવ પોર્ટલની સુંદર રચના થઈ છે. તો જીવ ડોટ નેટ ડોટ ઇન એ વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર તમને આપણા જૈન ધર્મના અનેક કોન્સેપ્ટ 3 લેવલમાં, જેવી રીતના બિગિનર્સ, ઇન્ટરમીડિયેટ અને એડવાન્સ એમ કરીને 3 અલગ અલગ ધોરણની અંદર આપણા જૈન ધર્મના વિભિન્ન ટોપિક્સ ઉપર તમને અલગ અલગ મટીરિયલ ત્યાં મળશે, જેવી રીતના શોર્ટ આર્ટિકલ્સ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન્સ, ઇન્ટરેક્ટિવ વિડીયોઝ, પછી ક્વિઝિસ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી પૂજ્ય ગુરુદેવશ્રીના જે પ્રવચનો એ વિષય પર છે તો એના ઇંગ્લિશ સબટાઇટલ સાથેના નાના નાના બાઇટ્સ એ આપણને ત્યાં મળશે. તો આપણે બધા આ ટોપિકને ત્યાં જઈને એને ભણીએ અને આ મટીરિયલનો લાભ લઈએ. આપણને એવું લાગશે કે ભાઈ આ મટીરિયલ તો આપણા નાના છોકરાઓ માટે, જે ઇંગ્લિશ ખાલી બીજી ભાષાઓ ના આવડતી હોય એના માટે છે. પણ એવું નથી, આપણા ઘણા મોટાઓને પણ હવે આજકાલ હિન્દી ગુજરાતી ભાષાઓ આવડતી નથી. તો આપણા માટે પણ આ છે. અને એટલું જ નહીં, આપણે બધા જે કદાચ હિન્દી ગુજરાતીમાં સ્વાધ્યાય કરતા હોઈએ, પણ આપણા ફ્યુચર જનરેશનને આપણે કેવી રીતના શીખાડશું જો આપણે એની ભાષામાં નહીં બોલી શકીએ? તો આ જે મટીરિયલ જે રેડી થઈ રહ્યું છે એ આપણા બધા જ માટે છે. તો આપણે બધા આ વેબસાઇટ ઉપર જઈને ત્યાં આપણું લોગિન આદિ ક્રિએટ કરીએ અને સ્ટાર્ટ સ્ટડીઈંગ કરીને ક્લિક કરશું તો એની અંદર આપણે બધું મટીરિયલ એક્સેસ કરી શકશું. એના સિવાય આ જે મંગલ કાર્ય થઈ રહ્યું છે એના માટે એક આખી ટીમ પાછળ કાર્યરત છે. જો કોઈને આમાં ભાગ લેવાની ઈચ્છા હોય તો અહીંયા વિજલબેન અને કિંજલબેન બેઠા છે અને મને પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આ કાર્યમાં, આ એક ધારામાં આપણે જોડાશું. એના સિવાય કોઈને આપણને આની વિશેષ માહિતી જોતી હોય તો આ જીવની એક વોટ્સએપ કમ્યુનિટી છે, એ આપણે પાર્લા મંદિરના ગ્રુપ ઉપર એની માહિતી સર્ક્યુલેટ થઈ જ રહી છે. તો આપણે બધા એમાં જોડાઈને આ એક સરસ મુહિમ આખી એક ચાલુ થઈ છે. તો આપણે બધા એ ધારામાં જોડાઈએ. એઝ અ રેપ્રેઝેન્ટેટિવ સેમ્પલ એક નાનકડો વિડીયો છે જે અહીંયા હમણાં પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે. ઇંગ્લિશમાં કેવી રીતના આપણે આપણા જ ધર્મના સુંદર કોન્સેપ્ટને પ્રેઝેન્ટ કરી શકીએ એ અહીંયા આપણને બતાવવામાં આવે છે. તો બધા એનો લાભ લે. હા, જીવ વિશે કઈ માહિતી જોતી હોય તો અહીંયા નિખિલભાઈ પણ બેઠા છે અને રાજુભાઈ પણ છે, તો એમને પણ તમે પૂછી શકો છો.
Lord Rishabhdev, the first Tirthankar in our region known as Bharat Kshetra, re-established the principles and philosophy of Jainism, illuminating the path of liberation for the world to follow. 23 other Tirthankars followed in the same tradition over the span of billions of years. Until the liberation of the last Tirthankar, Lord Mahavir, approximately 2600 years ago. Through this extraordinary lineage, the knowledge of Jainism was directly transmitted from the divine sound of the Tirthankars and comprehended by their chief preceptors, who were called Ganadharas. The highly knowledgeable Ganadhar Munis utilized this wisdom to create the 12 components of the scripture, Dwadashang Shrut, within 48 minutes. Subsequently, this sacred wisdom was handed down to the acharyas, who diligently transmitted it to their disciples through oral traditions. Remarkably, for 683 years after Lord Mahavir's liberation, the practice of writing scriptures did not exist. The knowledge was passed down through the learned acharyas to their disciples solely through oral transmissions. However, as the time progressed, the ability to retain and comprehend knowledge began to wane. The table clearly illustrates the gradual decline in the capacity to preserve this invaluable wisdom. Nearly 2000 years ago, in this lineage, Acharya Dharsen had some knowledge passed down through the direct tradition of sermons. However, he knew that this tradition was no longer sufficient. He realized the diminishing cognition and retention skills of the humans will not be able to sustain this tradition, and the knowledge of the scriptures will be lost. He needed to find competent disciples who could preserve the knowledge in writing. One day, he dreamt of two strong white bulls bowing at his feet, indicating the arrival of young and devoted ascetics capable of this task. Sometime later, once when Acharya Dharsen opened his eyes after deep meditation, he saw two ascetics bowing before him. He understood their arrival as the indication given by his dream and decided to test their competence. He gave each of them a mantra and instructed them to accomplish it in a cave on the opposite hill. The mantra would be considered accomplished when two proportionately beautiful heavenly goddesses appeared. The ascetics were initially confused by the instruction, but they followed it faithfully. After completing the mantras, two heavenly goddesses did appear, but one had a tooth projecting from her mouth and the other had only one eye. The ascetics were worried, but they remembered their guru's advice not to rush back to him and to trust their own judgment. After scrutinizing the mantras, they realized that one had an extra letter while the other was missing a letter. They hesitated to correct the mantras given by their revered Acharya, but after much deliberation, they decided to make the corrections themselves. They immersed themselves in deep meditation, and soon two beautiful heavenly goddesses with proportionate features appeared, indicating their success. Pleased by their ability to follow their guru's instructions, the ascetics returned to Acharya Dharsen, who was amazed by their talent, humility and wisdom. He named them Pushpadant and Bhutbali, acknowledging their exceptional qualities. Acharya emphasized that along with politeness, talent and wisdom were essential for acquiring knowledge. The combination of these three qualities creates an ideal learner. Without wakeful wisdom, one would be trapped in blind faith and unable to discern right from wrong. Having received the knowledge from Acharya Dharsen, Munishri Pushpadant and Bhutbali were bestowed with the stature of an Acharya, and they composed the first scripture, the Shatkhandagam. Acharya Pushpadant inscribed the Namokar Mahamantra, which pays homage to the five supreme beings, as the auspicious introductory verse, Mangalacharan, of this holy scripture. The momentous achievement of completion of this scripture took place on the fifth day of the waxing moon cycle in the month of Jyeshtha. Every year, this day is celebrated as the Shrut Panchmi festival, when the great scriptures like Shatkhandagamji are worshipped, and the passionless ascetics who wrote them are remembered.
જે આપણને હેમંતભાઈએ પોતાના સ્વાધ્યાયમાં જે સમજાવ્યું એ બધું અહીંયા આ ઇંગ્લિશમાં આપણને પ્રસ્તુત કરવામાં આવ્યું. આવા આ તો એક સેમ્પલ વિડીયો છે, આવા ઘણા બધા વિડીયો jeev.net.in વેબસાઇટ ઉપર અવેલેબલ છે. પ્લીઝ બધા નાના તો જાય જ, મોટાઓ પણ નાનાને શીખાડવા માટે જાય, નાનાઓને શીખાડવા માટે મોટાઓ તૈયાર થશે તો નાનાઓ શીખશે. So I request everyone to please log in on jeev.net.in website અને અહીંયા જીવની ટીમ ઉપલબ્ધ છે, તો એમની સાથે તમે સંપર્ક કરીને વિશેષ માહિતી મેળવી શકો. હવે પંકજભાઈ આપણને જે અક્ષરસ પુસ્તકો છે એના વિશે માહિતી આપશે.
જય જીનેન્દ્ર. જરા બધા સાથે બોલશું. અહો પુકાર જીનવરનો કુંદનો ધ્વની દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા. અહો તે ગુરુકાન, અહો તે ગુરુકાન. અક્ષરસ પ્રવચન આવવાથી આપણા મુમુક્ષુ સમાજમાં જે સ્વાધ્યાયની પદ્ધતિ હતી એમાં ખૂબ જ ચેન્જ આવ્યો. દરેકને લાભનું કારણ થયું. દરેક મંદિરમાં બધા સ્વાધ્યાય કરતા વધારે થયા. અક્ષરસ પ્રવચન આવવાથી પહેલાં જે પ્રોબ્લેમ હતો કે ગુરુદેવનું પ્રવચન સમજાતું નથી, સમજાતું નથી એટલે અમને એમાં રસ પડતો નથી. તો સામે સંકેતભાઈ સ્ક્રીન રખનાર, સ્ક્રીન રાખો. તો અક્ષરસ પ્રવચનથી આપણો ઉપયોગ બરાબર આંખ સ્ક્રીન ઉપર અને કાન ઓડિયો, એટલે આપણો ઉપયોગ અને આપણું મન સ્વાધ્યાયમાં એકાગ્ર થતું ગયું અને આપણને પૂજ્ય ગુરુદેવના પ્રવચન સમજાવવા લાગ્યા. માટે આ અક્ષરસ પ્રવચનના પ્રયોગ પછી અત્યાર સુધી 6000 પ્રવચનો થઈ ચૂક્યા છે. હવે ફક્ત 3000 પ્રવચન બાકી છે. તો આપણી સૌની જવાબદારી છે કે આપણે સૌ આ પ્રવચનોનો પૂરા કરીએ અને આપણા માટે તેમજ આવતી પેઢી અથવા પંચમકાળના અંત સુધી આ પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્પષ્ટીકરણ કહો કે અર્ધઘટન કહો કે જે દરેક મુમુક્ષુને લાભનું કારણ થાય. હવે આ જે સૌથી પહેલો પ્રશ્ન છે કે જે લોકો પ્રવચન લખે છે, જે લોકો પ્રવચન લખે છે એને બે કામ થાય છે, આત્માર્થ પણ સદાય છે અને પરમાર્થ પણ થાય છે. એને પહેલાં તો એને